આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
મિત્રો, હું નારી છું, આકાશે રમતા વાદળની રૂપેરી તેજ કિનારી છું. હું નારી છું, મા બાપના આંગણમાં પૂજાતી તુલસી કેરી ક્યારી છું. હું પત્ની છું, હું માતા છું, હું બહેન છું, હું બેટી છું. કંઈક રહસ્યો છુપાયા એવી તાળાવાળી પેટી છું. જો ઝુકાવું હોય મનની ભીતર તો ત્વરિત ખુલતી બારી છું. હું નારી છું. મિત્રો, નારીની ઉપમા જેટલી અપાય તેટલી ઓછી છે. ક્યાંક પ્રેમરૂપી વરસાદ બનીને વરસે છે તો જરૂર પડે તો તે જ નારી પોતાની અપાર શક્તિની ઓળખ પણ આપી શકે છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વાત એવી નારી સાથે કરીશું જેઓએ પોતાના જીવનમાં અમૂલ પરિવર્તન જોયું છે. સાક્ષી છે ગાડાથી ગાડી સુધીના સફરની, ગામડાથી વિદેશના સફરની, ઘરના સુકાની એવા નારીની સાથે આપણે વાર્તાલાપ કરવા આજે જોડાઈ ગયા છે અમારી સાથે માયાબેન અમીન, કે જેઓ આજથી 40 વર્ષ પહેલા નાનકડા એવા ગામથી ઓસ્ટ્રેલિયા સિડની શહેરમાં પોતાના પતિ સાથે આવ્યા હતા. અહીં આવીને સખત મહેનત કરીને પોતે આગળ વધ્યા અને બાળકોને પણ ઊંચાઈના શિખરો સર કરાવ્યા. માયાબેન, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
ખૂબ ખૂબ આભાર.
માયાબેન, તમે કઈ સાલમાં સિડની આવ્યા હતા?
અમે 86માં અહીંયા આવ્યા હતા.
અને તમે જ્યારે આવ્યા ત્યારે તમે તો નાના ગામડામાંથી આવ્યા હતા અને સિડની જેવા મોટા શહેરમાં આવીને વસવાનું થયું, તે સમયે તમારી મનોસ્થિતિ શું હતી?
આવ્યા ત્યારે તો શરૂઆતમાં તો બહુ એક્સાઇટેડ હતા કે ચલો આપણે મોટા કન્ટ્રીમાં જવાના અને ઘણું બધું આપણને જાણવા જોવાનું મળશે. પણ આવ્યા પછી અમને પહેલાં શરૂઆતમાં તો અમને કોઈ ગુજરાતીઓ મળ્યા જ નહીં. 3 મહિના પછી અમને પહેલા ગુજરાતી મળ્યા, જેઓને જોઈને મળીને અમને એટલો બધો આનંદ થયો. મારી દીકરીઓ, તે વખતે 2 દીકરીઓ છે, બંને દીકરીઓને હું લઈને આવી હતી. એ લોકો બહુ નાની હતી, 1 7 વર્ષની 1 4 વર્ષની હતી, એટલે ગુજરાતી કોઈ જ ના મળે અને ગુજરાતી કલ્ચરમાંથી આપણે આવતા હોઈએ તો બહુ અઘરું ને વસમું લાગે છે આપણને. અને છોકરીઓને સ્કૂલમાં દાખલ કરવાની અને બધું નવું નવું સ્કૂલોમાં પણ જવાનું, અને અમે ગુજરાતી મીડિયમમાં ભણેલા હોઈએ આપણે ઇન્ડિયામાં, અને અહીંયા આવીને ટીચર સાથે વાર્તાલાપ કરવાનો હોય તો બહુ અઘરું લાગે, અને સ્કૂલમાં કોઈ પણ જાતનું અમારે વાતચીત કરવી હોય તો બહુ જ અઘરું લાગતું હતું. અને મોટો તો એટલો અમને ચેન્જ એટલો બધો લાગ્યો કે અમે એટલી બધી ગાડીઓ અહીંયા જોઈ. અમારા ત્યારે 86માં આવ્યા ત્યારે ઇન્ડિયામાં પણ લોકો પાસે એટલી બધી ગાડીઓ ને એવું બધું નહોતું, પણ અહીંયા આવીને તો ખૂબ જ ગાડીઓ, બધા પાસે ગાડીઓ હોય. અમે તો ઇન્ડિયામાં ઘોડાગાડીમાં ફરેલા હતા, ગાડામાં બેસીને મેળામાં ગયેલા છીએ, એવું બધું અમે તો જોયેલું છે. અને અહીંયા આવીને એટલો મોટો અમને ચેન્જ મળ્યો એ જોઈને સારું પણ લાગ્યું અને થોડોક શોક પણ લાગ્યો કે આમાં આપણે કેવી રીતે સેટ થઈશું.
તમે કહ્યું કે તમે ગાડામાં બેસીને મેળામાં પણ જતા હતા, ઘોડાગાડીમાં બેસતા હતા, ત્યારે અહીં આવીને સ્વતંત્ર થઈને નોકરી પણ કરવી પડી હશે તમને, એ પરિસ્થિતિ કેવી હતી?
હા, ચોક્કસ જરૂરથી નોકરી પણ કરવી પડી હતી, એટલે એ પણ બહુ અઘરું લાગ્યું હતું શરૂઆતમાં. તો મારા હસબન્ડને તો જોબ ઓલરેડી પહેલેથી હતું, એટલે તેઓ જોબ કરતા હતા અને મારી પાસે જોબ ન હતું, અને દીકરીઓનું ધ્યાન રાખવાનું એટલે પાર્ટ ટાઈમ જોબ શોધીએ ને એવું તેવું બધું કરતા કરતા એક વખત હિંમત કરી અને એક શોપમાં ગઈ, અને શોપમાં જઈને મેં મારું મને જેવું ઇંગ્લિશ આવડે પ્રમાણે મેં વાત કરી કે મને જોબ જોઈએ છે. તો લકીલી એ લોકોએ મને 2-3 કલાકની જોબ ઓફર કરી કે જે 10 થી 2 વાગ્યા સુધીની હતી, અને હું એવી જ જોબ શોધતી હતી. પછી એ જોબમાં કે છોકરીઓ સચવાઈ જાય, છોકરીને સ્કૂલે મૂક્યા પછી જોબ પર જવું, જોબ પરથી છૂટીને સીધી છોકરીઓને લેવા જવું, એમ કરતા કરતા શરૂઆત અમારી થઈ. અને શરૂઆતમાં તો ફ્રેન્ડ્સ પણ નહોતા એટલે બહુ જ અઘરું લાગતું હતું. કોઈ વખત એમ પણ થાય કે ખરેખર અમે રાઈટ ડિસિઝન લઈને અહીં આવ્યા છીએ ફેમિલીથી દૂર, એટલે ઘણી તકલીફ તો ઘણી જ પડી હતી અમને.
અને ખાસ કરીને તમે જે તમારી મનોસ્થિતિ વર્ણવી કે ઘણી વાર એવું થતું હતું કે અઘરું ડિસિઝન છે કે નહીં, તો એક ફોન કોલ કરવો પડે તો પણ ઘણું મોંઘું થતો હતો. ત્યારે તમે એ પરિસ્થિતિ, જે વિકટ પરિસ્થિતિ હતી તમારી, એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે શું કરતા હતા તમે?
અમે ફોન, સાચી વાત છે કે ફોન કોન્ટેક્ટ પણ બહુ જલ્દી નતા કરી શકતા. મોબાઈલ ફોન તો હતા જ નહીં ત્યારે, અને ઘરના ફોનથી પણ ઇન્ડિયા ફોન કરવો હોય તો બહુ મોંઘું પડતું હતું. એટલે પેલા પ્રીપેડ કાર્ડ લઈ અને ફોન કરતા, અને એ ટાઈમમાં તો ઇન્ડિયામાં પણ બધાના ઘરે ઘરે ફોન નતા. એટલે આપણે ફોન કરીને કોઈના ઘરે કરવો હોય તો જણાવવું પડે કે ભાઈ હું આ ટાઈમે ફોન કરીશ, અને મમ્મી પપ્પા કે ભાઈને કે કોઈને બોલાવી રાખજો, અને એ પ્રમાણે અમે ફોન કરીને વાત કરતા હતા. અને છોકરીઓ આગળ તો આપણે એટલું કઠણ દિલ રાખવું પડે, આપણને રડવું આવે પણ છોકરાઓ સાથે સામે થઈને રડવું રડાય નહીં. પણ બહુ બહુ અઘરી પરિસ્થિતિમાંથી નીકળ્યા છે. અને જ્યારે અમે અત્યારે જોઈએ છીએ, આપણા ઇન્ડિયન લોકો એટલા બધા છે, જોઈને આનંદ બહુ જ થાય છે અમને. અને જ્યારે અમે હતા ને ત્યારે એક ઇન્ડિયનને જોતા ને તો એમ થાય કે અરે રે, ક્યાંથી ભગવાન મળે એવું લાગતું જાણે અમને. એટલે એવી પરિસ્થિતિમાંથી પાસ થયા છીએ અમે, અને ભગવાને જે કર્યું છે બધું અમારી સાથે સારું જ છે. મંદિરો પણ એટલા નતા તે વખતે, એટલે મંદિરમાં પણ જઈને મળવાનું કોઈને એવું થતું ન હતું. તો ઘણું બધું અમે શીખ્યા છે અહીંયા આવીને.
અને આ બધી વિકટ પરિસ્થિતિઓમાં જ્યારે ભારતમાં હોઈએ ત્યારે તેની નો ડાઉટ કે બધી જગ્યાએ જ મુસીબતો તો આવતી જ હોય છે, પરંતુ અહીંની મુસીબતો અલગ હતી, અને તેમ છતાં તમે તમારી દીકરીઓના એક સફળ વ્યક્તિત્વ બનાવ્યું, એ અંગે આપનું શું કહેવું છે?
એ અંગે અમને અમારી સાથે એટલું બધું એ નહોતું કે ભી અમે છોકરીને ટ્યુશન આપી શકીએ કે ભણાવી શકીએ કે કંઈ કરી શકીએ. પણ ભગવાનની મહેરબાની થી કે છોકરીઓ બહુ જ સારું એજ્યુકેશન લીધું છે, અને અત્યારે તેઓ ખૂબ સારું સારું કમાય છે, બધું થાય છે. એ વખતે બહુ અઘરું લાગતું હતું અમે અમને કે ભાઈ સ્કૂલમાં કોઈ લાઈક બુક વીકનો પ્રોગ્રામ હોય, ઈસ્ટર પરેડ હોય, ક્રિસમસ હોય, કોઈ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ હોય તો જવાનું ને બધું અઘરું લાગતું હતું, કારણ આપણી પાસે ગાડી ન હોય ને બધું. તો એ પ્રમાણે પણ છોકરીઓ બહુ એડજસ્ટ થઈ હતી. એ લોકોને ખબર હતી કે મમ્મી આવું બધું નથી કરી શકવાની, તો જઈએ તો બહુ આનંદ થતો એ લોકોને, ન જઈએ તો એમ પણ કે વાંધો નહીં મમ્મી ના અવાય. તો અમે જ્યારે અહીં આવ્યા ત્યારે ઇન્ડિયન ગ્રોસરી પણ અમને નથી સારી મળતી. એટલે લાઈક એઝ એક્ઝામ્પલ કે બટેટા પૌવા બનાવીએ પણ એ પૌવાનો જરાય સ્વાદ જ ના આવે, અને જીરું ને રાય કે આપણા ઇન્ડિયનના મસાલા જે પણ લાવીએ એટલા બધા સાફ કરવા પડતા, અને તુવેરની દાળ તો મળતી જ ન હતી. તો અમે ચણાની દાળ ભેગી કરીને દાળ બનાવતા હતા, એ પણ ખૂબ અઘરું લાગતું હતું અમને એ ટાઈમે.
ખૂબ સરસ કહેવાય કે તમે આટલી બધી વિકટ પરિસ્થિતિઓમાંથી પણ બહાર આવીને આજે તમે તમારી દીકરીઓને પણ સફળતા અપાવી છે, અને એક આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર તમે આટલી સરસ વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ વેરી મચ. SBS નો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.
તો આ સાથે જ મારી સાથે જોડાઈ ગયા છે મિત્રો પર્થથી દીપિકાબેન દવે. દીપિકાબેન, સ્વાગત છે આપનું SBS ગુજરાતીમાં.
થેન્ક
ભારતની ધરાને ઓસ્ટ્રેલિયન સોઇલ પર આજથી 30 વર્ષ પહેલા શું તફાવત હતો આ બંને વચ્ચે?
30 વર્ષ પહેલા, ધેટ મીન્સ 33 વર્ષ થયા અમે અહીંયા આવ્યા. એ વખતે માણસો જ બહુ નહોતા. અમને એમ થાય કે અહીંયા તો કોઈ માણસો નથી. સિટીમાં જોઈએ, અમે સિટીમાં બેન્ચ ઉપર બેસીએ કે ચલો થોડુંક અમને એવું લાગે કે થોડાક માણસો છે શોપિંગ કરવા આવેલા. તો પર્થમાં, પર્થ સિટીમાં એટલા બધા માણસો નહોતા, અને એમાં ઇન્ડિયન તો સાવ ઓછા. અને અમે કોઈ પણ ઇન્ડિયન ને જોઈએ, ભલે પંજાબી હોય, સાઉથ ઇન્ડિયન હોય કે નોર્થ ઇન્ડિયન હોય, પણ અમે એમની પાછળ દોડીને પૂછીએ કે ક્યાંથી આવો છો, તમે ઇન્ડિયાના છો, સો નાઈસ. પછી અમારા ઘરે લઈ જઈએ એ લોકોને, પછી જમાડીએ. પછી કોઈ બહાર જતું હોય મેલબર્ન કે ક્યાંય, તો અમે એને જોડે થેપલા બનાવી દઈએ કે ભાઈ કાલે ત્યાં ખાજો. કારણ કે તે વખતે એટલી બધી ઇન્ડિયન રેસ્ટોરન્ટ નહોતી, યુ નો. એટલે અમને તો કોઈ ઇન્ડિયનને જોઈએ તો અમે આમ ગાંડા થઈ જતા હતા તે વખતે. અને બહુ જ ઇન્ડિયનો ઓછા હતા. એક વખત તો પસાર થતી હતી કામ ઉપરથી ઘરે જતી, તો કેમિસ્ટમાં હું કંઈક લેવા ગઈ તો એક છોકરો નાનો હિન્દીમાં બોલીને રડતો હતો કે મમ મુજે રોટી ખાના હે. તો મેં એ લોકોને કીધું ક્યાંથી આવો છો, તો એ લોકોએ મને કીધું કે અમે તો નોર્થ ઇન્ડિયાથી લખનઉ બાજુથી આવીએ છીએ. પછી મેં એ લોકોને કીધું કે ડોન્ટ વરી, એટલી બધી રેસ્ટોરન્ટ નથી, પણ તમે ઉભા રહો, અમે કાર લઈને લેવા આવીએ છીએ. તો અમારા ઘરે લઈ ગયા. એને બીજે દિવસે અમે બધું જમવાનું બાંધી આપ્યું અને એ લોકો એટલા બધા રાજી થયા, એટલા બધા રાજી થયા કે વાત ના પૂછવી. એટલે અમને એક જાતનો આનંદ હતો કે માણસોને, ઇન્ડિયનને જોઈએ અને ખુશ થઈ જઈએ.
અને તમે જ્યારે આવ્યા ત્યારે તમારે કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો?
હા, અમે આવ્યા ત્યારે અમને એક્સચેન્જ બહુ ઓછું મળ્યું હતું. આપણી જોડે પૈસા હોય ઇન્ડિયાના, પણ એક્સચેન્જ નતો મળતો, ઓનલી $60. અમારી પાસે $60 નું એક્સચેન્જ મળ્યું હતું અને મારી પાસે એક ડોટર નેક્સોન. $60માં અમારે જ્યાં સુધી સોશિયલ સિક્યુરિટી મળે ત્યાં સુધી વેઇટ કરવું પડે. એટલે કહેવાનો મતલબ, અમારે કોફી પીવી હોય તો પણ અમને વિચાર આવે કે અમારે નથી પીવી, પહેલા છોકરાને દૂધ પીવડાવીએ. એટલે 1 વીક બહુ સ્ટ્રગલ પડી, બહુ સ્ટ્રગલ પડી. પણ તે એવી પરિસ્થિતિમાં અમે બહુ ખુશ હતા અને છોકરાઓને અમે બહુ ધ્યાન રાખ્યું, એમને ખવડાવવા પીવડાવવામાં, અને ભગવાન ઉપર બહુ વિશ્વાસ હતો. અને પછી તો 1 વીકમાં અમને ઘર મળ્યું, અમે સરસ રીતે સેટલ થઈ ગયા, સોશિયલ સિક્યુરિટી આવતી થઈ, અને વી વેર વેરી હેપી.
અને જ્યારે તમે અહીંયા આવ્યા ત્યારે બાળકોને સંસ્કારનો પાયો નાખવો કેટલો અઘરો હતો! બાળકોમાં વિદેશમાં રહીને પણ સ્વદેશી સંસ્કારો સાથે તેમનો ઉછેર કરવો તે કેટલું અઘરું હતું, ખાસ કરીને પર્થમાં કે જ્યાં ભારતીય લોકોની વસ્તી ખૂબ જ ઓછી હતી.
યસ યસ યસ, વેરી હાર્ડ, વેરી હાર્ડ. છોકરાઓને સમજાવવા બહુ મુશ્કેલી હતી. છોકરાઓને મને રાત દિવસ એ જ ચિંતા થાય કે આપણા છોકરાઓ આપણા રીતે રહે તો સારું. અને ઘણી વાર છોકરાઓ ક્વેશ્ચન કરે, જવાબ આપો, ઘણી વાર તો 3 વાગી જતા હતા સવારના. એટલે છોકરાઓ ટેબલ ટોક કરતા હોય તો પછી આમ કેમ, આપણાથી આમ કેમ ના થાય તો એને સમજાવવાના, આપણાથી આમ કેમ ના થાય તો એ સમજાવીએ. પછી 3 વાગે એમના મગજમાં ક્લિક થાય એટલે કે હવે સુઈ જાઓ. પણ રોજ અમને સતત છોકરાઓની ચિંતા રહેતી હતી. કારણ કે સ્કૂલમાં જુદો ફ્રેન્ડ સર્કલ હોય, એટલે આમાંથી આપણા છોકરાઓને આપણું કલ્ચર શીખવાડવું, આપણી રીતે રાખવા, વેરી હાર્ડ, વેરી હાર્ડ. કોક વાર તો મને એવું થતું હતું કે મારી મેમરી જતી રહેશે, છોકરાઓની ચિંતા. હું કામ કરતી હતી, મારું બ્યુટી ક્લિનિક હતું, પણ મને મારા ક્લાયન્ટ સાથે વાત કરતા કરતા રડું આવી જાય કે મારા છોકરાઓનું શું થશે, મારા છોકરાઓનું શું થશે, એવું થાય એમ. કારણ કે અહીંયા પાર્ટીઓ ને પીયર પ્રેશર ને, પણ ભગવાનની એટલી કૃપા કે મારા 2 છોકરા અમારી રીતે મોટા થયા અને અત્યારે આપણું કલ્ચર જાળવે છે, એ જ ભગવાનની કૃપા.
ખૂબ સરસ દીપિકાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ઇટ્સ પ્લેઝર, ઇટ્સ પ્લેઝર, થેન્ક યુ તમે મને ઇન્વાઇટ કર્યો.
મિત્રો, નારીની ભૂમિકા સમાજમાં અહમ હોય છે. પુરુષ આપનાર છે તો સ્ત્રી તેને બમણું કરનાર છે. સમાજની તમામ સન્નારીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર SBS ગુજરાતી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.